તારીખ 20/3/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 745 અને 746 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 342
સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાના એ જ્ઞાન કારણ છે. જ્ઞાન નો મહિમા કર્યો છે અને તેમાં પણ શ્રુત જ્ઞાન મુખ્યપણે છે. શ્રુત જ્ઞાન નો મહિમા કર્યો છે. એકાંત નિશ્ચય નહીં થયું એટલે કે જે સાધ્ય જે કેવળ જ્ઞાન એ કેવળ જ્ઞાન ને લક્ષમાં રાખવામાં આવે તો ચાર જ્ઞાન છે એ વિકલ્પ જ્ઞાન છે અથવા ભેદવાળા જ્ઞાન છે, અધૂરા જ્ઞાન છે. અહીંયા વિકલ્પ વિકલ્પ એટલે વિકલ્પ જ્ઞાન એટલે અધૂરું જ્ઞાન સમજવું અથવા અલ્પ જ્ઞાન છે. વિકલ્પ એટલે આ રાગરૂપ વિકલ્પ નહીં, જ્ઞાન અજ્ઞાન નો વિષય ચાલે છે. મતિ જ્ઞાન, સુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપ્રયોગ જ્ઞાન એ ચારે અધૂરા જ્ઞાન છે અથવા અલ્પ જ્ઞાન છે. એ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન નથી. જ્ઞાન જે સંપૂર્ણ શુદ્ધ અવસ્થા છે એ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન તેના 12મા ગુણ સ્થાન સુધી જે કોઈ જ્ઞાનના પર્યાયો ઉત્પન્ન થાય એમાં ચાર પ્રકાર છે અને ચારે પ્રકારમાં ક્ષતિ છે. તે ક્ષતિ એ જાતની છે કે એમાં અધૂરાપણું છે, અલ્પજ્ઞત્વ છે. તેથી તેને વિકલ્પ જ્ઞાન કહી શકાય. તેમ છતાં પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન જે આત્મા આશ્રિત કેવળ જ્ઞાન છે તે ઉત્પન્ન થવાનું એ ઉત્પન્ન થવાના એ ચારે જ્ઞાન સાધન છે. ચારે જ્ઞાન કારણ છે અને કેવળ જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન કાર્ય છે. વ્યવહારથી પૂર્વ પર્યાય છે ને એટલે વ્યવહારથી એ સાધન છે એમ કહી શકાય. તે ચારમાં પણ શ્રુત જ્ઞાન મુખ્યપણે છે. અવધિ અને મનોપ્રયોગ જ્ઞાનનો વિષય તો પુદ્ગલ છે, એનો વિષય આત્મા નથી. મતિ શ્રુતનો વિષય આત્મા છે તો પણ મતિ જ્ઞાન જગનની અંતર્મૂર્ત અલ્પકાળ રહીને શ્રુત જ્ઞાનનો ઉપયોગ ચાલે છે મતિપૂર્વક. અને જે સ્વાનુભવ છે અથવા નિર્વિકલ્પ સ્વામીભૂતિ રૂપ આરાધના છે એ અનુભવ શ્રુત જ્ઞાનમાં છે એટલે મુખ્યપણે તેને શ્રુત જ્ઞાન છે એ સાધન ગણવામાં આવ્યું છે. ચાર જ્ઞાનમાં પણ શ્રુત જ્ઞાનને સાધન ગણવામાં આવ્યું છે, એ મુખ્યપણે સાધન છે. બાકીના ત્રણને ગૌણપણે લેવા એ પ્રકારે અહીંયા શ્રુત જ્ઞાનનો મહિમા કર્યો. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાના છેવટ સુધી તે જ્ઞાન નું અવલંબન છે. અવલંબન છે એટલે પ્રવૃત્તિ છે એમ લેવું. તે જ્ઞાન જીવ પ્રવર્તે છે, શ્રુત જ્ઞાન આગળ વધતો જાય છે એમ કેવું છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાના છેવટ સુધી એટલે બારમા ગુણ સ્થાનના અંત સુધી શ્રુત જ્ઞાનમાં નિર્વિકલ્પ સ્વાનુભવ છે એ કારણ છે જ્ઞાન અપેક્ષાએ. પુરુષાર્થ અપેક્ષાએ પુરુષાર્થ કારણ છે, ચારિત્ર અપેક્ષાએ સ્વરૂપની સ્થિરતા કારણ છે એમ ગુણ રીતે લેવાય છે. અહીંયા મુખ્યપણે જ્ઞાનથી વાત ચાલે છે. તો તેમાં શ્રુત જ્ઞાન છે એ કારણ છે, એટલે શ્રુત જ્ઞાનનું અવલંબન છે એમ કહે છે. એટલે શ્રુત જ્ઞાને જીવ પરિણમે છે. બારમા ગુણ સ્થાનના અંત સુધી જીવ શ્રુત જ્ઞાને પરિણમે છે. એ શ્રુત જ્ઞાન કારણ છે અને કેવું જ્ઞાન છે તે કાર્ય છે. અક્રમ લીધો છે, અવલંબન લઈને એમ કેવું છે કે આ ક્રમ છે. ક્રમ વિપર્યાસ ન થાય એટલા માટે ક્રમ સમજાવે છે. પ્રથમ થી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળ જ્ઞાન પામે નહીં. અધૂરું જ્ઞાન ઉપાદેય નથી અને પરિપૂર્ણ જ્ઞાન સાધ્ય છે. અધૂરું જ્ઞાન સાધ્ય નથી, સાધન છે. તો પણ સાધન નો એકાંત નિષેધ કરવામાં આવે તો સાધ્ય નો નિષેધ થાય. માટે સાધન નો એકાંત નિષેધ નથી. જો કે વજન દેવાની અપેક્ષા એ તો સાધક પર્યાય કે સાધ્ય પર્યાય કોઈ પણ પર્યાય વજન દેવા યોગ્ય નથી, અથવા આધાર લેવા યોગ્ય નથી, અવલંબન લેવા યોગ્ય નથી. આધાર અને અવલંબન નો વિષય શ્રુત જ્ઞાનમાં પણ આત્મા છે અને કેવળ જ્ઞાનમાં પણ આત્મા છે. આત્માનો નિર્ણય કરવો ત્યાં દ્રવ શ્રુત શ્રુત જ્ઞાન દ્વારા લીધું છે, ત્યાં દ્રવ શ્રુત લેવું છે. જ્ઞાની પુરુષના વચનો જ માત્ર નિર્ણય કરવામાં સાધન થાય છે અને બીજો કોઈ નિર્ણય કરવામાં સાધન થતું નથી એમ કહેવાય છે. ત્યાં શુદ્ધ જ્ઞાનમાં દ્રવ શુદ્ધ જ્ઞાન એટલે પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે, ત્યાગ કરે તે અભિપ્રાયમાં અને શ્રદ્ધામાં, એટલે ક્રમ ન સમજે એમ. ત્યાગ કરે એટલે શુદ્ધ જ્ઞાનનો કોઈ ત્યાગ થઈ શકતો નથી. પણ મારે અનુભૂતિ ન જોઈએ, મારે તો કેવળ જ્ઞાન જોઈએ. હું કઈ અનુભૂતિ અલ્પ જ્ઞાનમાં માનતો નથી, મારે તો પૂર્ણ જ્ઞાન જોઈએ. એ અધૂરું જ્ઞાન અહીંયા સાધન છે, કારણ છે અને પૂર્ણ જ્ઞાન છે તે કાર્ય છે. કેવું જ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુત જ્ઞાનથી થાય છે. શ્રુત જ્ઞાનમાં જેમ જેમ સ્વાનુભવ વધતો ચાલે છે તેમ તેમ કેવળ જ્ઞાન પ્રગટવાની સમીપતા થાય છે અથવા કેવળ જ્ઞાનની સમીપ જાય છે. એ રીતે કેવળ જ્ઞાન દશા સુધી પામવાનો હેતુ હેતુ એટલે કારણ શ્રુત જ્ઞાનથી થાય છે અને એ રીતે શ્રુતનો મહિમા છે. શ્રુત જ્ઞાન છે એ સ્વપણે અનુભવાતું જ્ઞાન છે અને એક ન્યાય તો એ જ આત્મા છે. સ્વપણે અનુભવાતું શ્રુત જ્ઞાન તે જ આત્મા છે. પંદરમી ગાથામાં પણ એ વાત છે અને અનુભવ પ્રકાશમાં પણ એ વાત લીધી છે કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. 733 પરમાનુસારમાં ગુરુદેવ એ વાત લીધી છે. શું છે કે એમણે જે સિદ્ધાંત જ્ઞાન મેળવ્યું છે એ તો ગુરુદેવ પ્રત્યક્ષ સત્પુરુષ નો યોગ થયો એટલે બધા સ્પષ્ટીકરણ ખુલાસા મળ્યા. નહીં તો પોતાને મળે તો આ વાત સમજાવી મુશ્કેલ છે. આખું ભરી દીધું, કેવું જ્ઞાન સુધીની વાત ભરી દીધી. એક પુષ્કર લખ્યું છે 4 મિનિટનો ફક્ત, પણ શુદ્ધ જ્ઞાન થી માનીને કેવળ જ્ઞાન સુધી નો નિર્ણય આપી દીધો, સમ્યક નિર્ણય જેને કહેવાય. એનો અર્થ એ થયો કે જે મુમુક્ષુનું ધ્યેય સંપૂર્ણ શુદ્ધ અવસ્થાનું છે, એવા મુમુક્ષુએ શ્રુત જ્ઞાન દ્વારા આત્માની ઉપાસના કરવી જોઈએ. આ એમાંથી સારાંશ નીકળે છે. શ્રુત જ્ઞાન દ્વારા સ્વાનુભવથી સ્વાનુભવ શ્રુત જ્ઞાનમાં થાય છે, તે વડે સ્વરૂપની ઉપાસના કરવી કે જેનાથી સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન દશા કેવળ જ્ઞાન દશા પ્રગટ થશે. શુદ્ધ જ્ઞાન એટલે પછી અગ્રહ શ્રુતમાં આવી જાય પછી પણ અહીંયા તો શુદ્ધ જ્ઞાન દ્વારા એટલે ભાવશ્રુત જ્ઞાન દ્વારા નિર્વિકલ સ્વાનુભવ જે ભાવશ્રુતમાં થાય છે તે દ્વારા જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી વારંવાર શુદ્ધાત્માનુભવમાં રહેવું એ શ્રુત જ્ઞાનનું કાર્ય છે. સ્વાનુભવ તે શ્રુત જ્ઞાનનો પર્યાય છે, ભાવશ્રુત એને કહેવામાં આવે છે. સાતસો ને પિસ્તાલીસમાં પત્રમાં આત્મસિદ્ધિ ના એક પદ નું બીજા પદ એનાથી જુદા છે. ત્રણ પદ નું પેલા ઉદાહરણ કર્યું છે, પોતાની જે રચના છે. આ પડી ઘણા પાર પાર નો એ કદાચ કોઈ બીજાની રચના હોય તો ખ્યાલ નથી આવતો. છેલ્લું પદ છે ને, મીટે મન કો ચાર જો કોલું છે બે શું ઘરે કોષ હજાર, એ કદાચ બીજા કોઈ નથી. ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં આત્મસિદ્ધિનું પદ છે કે જે મુમુક્ષુ જીવના ચિત્તમાં વૈરાગ્ય ન હોય એટલે પોતાના ઉદય પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા ન હોય એટલો વૈરાગ લેવા આવ્યા. વૈરાગ એટલે ધંધો છોડી દે કે ઘર છોડી દે એ વાત અહીંયા મુમુક્ષુ ને માટે હજી અહીંયા નથી. કેમ કે મુમુક્ષુ જીવને હજી ચારે કસાય અનંતાનું મંદિરના ચારે ચોકડી અને એમાં અનંતાનું મંદિરમાં ચારે કસાય ઉભા છે. એટલે એ કસાયનો સમ્યક પ્રકારે ચતુર્થ સ્થાને અભાવ ન થાય ત્યાં સુધી ઉપરનો ત્યાગ વૈરાગ્ય સ્વરૂપ સ્થિરતાપૂર્વક ન હતો નથી. કરી શકે છે, હોય શકે છે, થઈ શકે છે, પણ એ સમ્યક નથી હોતો. અને કદાચ એટલા એટલી શક્તિ ન વાપરે, ન હોય ને ન વાપરે, હોય ને ન વાપરે એમ નહીં પણ ન હોય ને ન વાપરે, હોય તો વાપરવાની છૂટ છે, ન હોય ને ન વાપરે તો એને ઓછામાં ઓછું પોતાનો જે કાંઈ પૂર્વકર્મનો ઉદય હોય જેવો જેટલો જે કાંઈ પ્રકારે હોય તે પ્રત્યે ઉદાસીનતા કેળવવી, ઉપેક્ષા કેળવવી, અપેક્ષા વૃત્તિ છોડવી, એને વૈરાગ કહે છે. અને એ અનુસાર જે કાંઈ પર પદાર્થનો સંયોગ ન થાય તેને ત્યાગ કહે છે. ગ્રહણ કરવાની વૃત્તિ સંક્ષેપ થાય છે સમજણપૂર્વક કે આ આત્માને સુખનું કારણ નથી, એમાંથી સુખ આવતું નથી અને મારો આત્મા પરિપૂર્ણ સુખથી ભરેલો છે, તેથી પૂર્ણ સુખથી સમૃદ્ધ એવા આત્માને કોઈ પદાર્થની સુખ માટે અપેક્ષા હોવા યોગ્ય નથી. એ પ્રકારે સાચી સમજણથી જેને ઉદાસીનતા ને ઉપેક્ષિતા ઉપેક્ષા વર્તમાન રાગ રસની મંદતાપૂર્વક, રાગની મંદતા નહીં પણ રાગ રસની મંદતાપૂર્વક થાય છે, એ પ્રકાર જ્યાં સુધી ન આવે એને આત્મજ્ઞાન ન થાય. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાવ અને તેને જ્ઞાન, જ્ઞાન એટલે આત્મજ્ઞાન લેવું, તેને આત્મજ્ઞાન ન થાય. રાગ રસ ની મંદતા જુદી વાત છે. જેમ કે કોઈ જીવ ક્રિયા કરે છે, બાહ્ય ક્રિયા તો કરે છે, ત્યારે કશાય મંદ થાય છે, પણ એનો રસ તો પડ્યો છે. જેમ કે એક માણસ એમ કહે છે કે મારે ગળપણ નથી ખાવું, ગળપણ નહીં બાબા, વ્રત લઈ લીધું, પ્રતિજ્ઞા લઈ લીધું, કોઈ મીઠાઈ ન ખાવી, ખાંડ ન ખાવી, સાકર ન ખાવો, ગોળ ન ખાવો, શેરડી ન ખાવો, કોઈ ગળપણ ન લેવું. અરે ગળ્યું ખાવાનો રસ ઉભો છે અંદર, અથવા એમ માનો કે મારે ખાવું નહીં, ચાલો કોઈ પ્રસંગ એવો બની ગયો, કોઈ વૈરાગ્ય નો પ્રસંગ બની ગયો, બાધા લઈ લીધી કે આખી ગળપણ બંધ. હવે અંદર ખાવાનો રસ પીડ્યો છે જીવને, પણ બહાર માં ત્યાગ પીડ્યો. લોકોને એમ લાગે કે ત્યાગ વૈરાગ્ય કરે છે, પણ ખરેખર ત્યાગ વૈરાગ્ય નથી, રસ મંદ થવો જોઈએ. હવે રસ ક્યારે મંદ થાય? તો દર્શન મોહ નો રસ સાથે સાથે મંદ થતો હોય તો ચારિત્ર મોહ નો કસાય નો રસ મંદ થાય, અને એ સાચી સમજણ હોય તો થાય, નહીતર ન થાય. નથી કરતા, એકતાનું કરે છે. કેવું કેવું ખરાબ એકતાનું કરે છે, તો બે કલાક સુધી તણાવ પરથી ઉઠે નહીં, સવારના ચા નો ખાતર લઈ લઈએ, બપોરનું ભોજન લઈ લે, અને સાંજનું લઈ લઈએ, બપોરની ચાય પણ વચ્ચે લઈ લઈએ, તો કઈ છોડવાની વાત નથી. કહેવાય કે અમે એકતાનું રસ તો બધો પીડ્યો છે. એમ કશાય રસમંદ ન પડે એને વૈરાગ્ય નથી, ખરેખર ત્યાગ દેખાય છે પણ વૈરાગ્ય નથી. અહીંયા વૈરાગ્યપૂર્વક ત્યાગ હોવો જોઈએ. પાછું એમ કે ઠીક છે, હવે આપણે કઈ રસ નથી પણ ખાવ ને, એમાં કઈ વાંધો નહીં, આપણે ક્યાં રસ છે, એમ કરીને ગ્રહણ કરે અને ત્યાગ ન કરે તો કેમ? ત્યાગ વિરાગ અને ચિત્તમાં રસમંદ હોય તો ગ્રહણ કરવાની વૃત્તિ પણ છૂટી જવી જોઈએ, અથવા મંદ થઈ જવી જોઈએ. નહી તો રસ છે એમ પાછું અવલોકન ન હોય તો ખબર ન પડે, બફમ માં રહી જાય. પણ એક સિદ્ધાંત બહુ સરસ મૂકો છે અહીંયા કે આત્મજ્ઞાન આ વગર નહીં થાય. નહી તો શું થાય છે? કોઈ એમ કે આપણે અસ્થિથી ઉપડો ને, આત્મા જ્ઞાયક છે ને આત્મા શુદ્ધ છે, નાસ્તિનું શું કામ છે આપણે? એને બીજી સાઈડ છે, એ પણ એને લક્ષમાં હોવી જોઈએ કે જ્યાં સુધી વૈરાગ્ય પૂર્વક ત્યાગ એ ચિત્તમાં નહીં આવે ત્યાં સુધી જે જ્ઞાયક છે એનો પ્રતિભાસ નહીં આવે, નિર્ણય જ નહીં થાય, એનો મહિમા જ નહીં ઉત્પન્ન થાય. મહિમા નહીં આવે તો એનો પુરુષાર્થ જ ઉત્પન્ન નહીં થાય. નાયક નાયક કરશે વિકલ્પમાં રટણમાં, પણ પુરુષાર્થ નહીં ઉપડે, સ્વસન્મુખતા નહીં આવે. ચક્રવર્તીને કેટલો બધો વૈભવ છે, આપણે ક્યાં એટલો છે? એ દ્રષ્ટાંત શાસ્ત્રમાં ભોગ ઉપભોગની વૃત્તિ પોષણ કરવાના અવલંબન માટે નથી આપ્યો. એ તો ત્યાં શ્રદ્ધા જ્ઞાન એવા સમર્થ છે કે ત્યાં મટતા નથી, છૂટતા નથી. એનું અંદરનું સામર્થ્ય શ્રદ્ધા જ્ઞાનનું બતાવવા માટે એ વાત આપી છે, પણ ભોગો ભોગનું અવલંબન લેવા માટે એ વાત નથી કરી. એટલે મુમુક્ષુ એ તો આમ લેવું કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. હવે અટકે ત્યાગ વિરાગમાં, એ જે ત્યાગ વિરાગ વગર નહીં થાય, માટે ત્યાગ વિરાગ ઉપર એટલું બધું વજન આપે કે બધું વજન ત્યાં જ આવી જાય, અને ત્યાગ વૈરાગ કરવામાં જ બધો પુરુષાર્થ ખર્ચાઈ જાય, તો સન્મુખતાનો પુરુષાર્થ પછી કરી ન શકે તો પણ આત્મભાન નહીં થાય, એ ભાન ભૂલીને કરે છે કે શા માટે ત્યાગ વૈરાગ છે એનો હેતુ એને છૂટી જાય છે. આત્મજ્ઞાન માટે બહુ સ્પષ્ટ બે પંક્તિની અંદર કેટલો ભાવ સમાવેશ કર્યો છે, સામર્થ કેટલું છે. જ્યાં કલ્પના જલ્પના તહા માનુ દુઃખ સાઈ, મિટે કલ્પના જલ્પના તવ વસ્તુ તિન પાય. જ્યાં સુધી જીવ કલ્પના કરે છે અને કલ્પના પ્રમાણે રટણ, કલ્પના એટલે રટવું, વારંવાર એને રટવું, કલ્પના પૂર્વક જલ્પના છે, ત્યાં એને દુઃખ ઉત્પન્ન થશે. કલ્પનાનું ફળ દુઃખ છે, વાસ્તવિકતાનું ફળ સુખ છે. દ્રષ્ટાંત લઈએ આપણે કે આત્મા શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ છે. હવે એમાં કલ્પના પણ થઈ શકે છે અને વાસ્તવિકતા પણ એમાં હોઈ શકે છે, થઈ શકે છે. જે શુદ્ધ જ્ઞાયક છે એ તો પ્રત્યક્ષ સ્વરૂપે છે, નિર્વિકલ્પ સ્વરૂપે છે, પ્રત્યક્ષ અને નિર્વિકલ્પ છે. હવે પ્રત્યક્ષતા અને નિર્વિકલ્પ સ્વરૂપે જેવો છે એવો જ્ઞાનમાં આવતો ન હોય, પ્રતિભાસતો ન હોય, તો માત્ર શુદ્ધ જ્ઞાયક છું એની કલ્પના થશે. આ વસ્તુ જ્ઞાનમાં આવવી જોઈએ. જ્ઞાનમાં ના આવે તો એ કલ્પના કરવાનું મનથી કે નાયક એટલે આવો, નાયક એટલે આવો, નાયક એટલે આવો, એમ કલ્પના કરશે. પોતાનું આત્મા નહીં આવે. નાયક શુદ્ધ છે એ પ્રત્યક્ષ છે, સ્વરૂપે કરીને સહજ પ્રત્યક્ષ છે અને નિર્વિકલ્પ સ્વરૂપ છે. તો જેવો પ્રત્યક્ષ નો નિર્વિકલ્પ છે એવો જો જ્ઞાનમાં ન આવે તો નાયક નો વિકલ્પ છે એ વિકલ્પ અનુસાર કલ્પના થશે. વસ્તુ તો નિર્વિકલ્પ છે, વિકલ્પ અનુસાર કલ્પના થવી એ દુઃખનું કારણ છે. અને વસ્તુ નિર્વિકલ્પ છે એવું જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ પ્રતિભાસનું, અવભાસનું, એ સુખનું કારણ છે. એક દુઃખનું કારણ છે ને એક સુખનું કારણ છે. કહેવાય જ્ઞાયક, બેને જ્ઞાયકની જ વાત છે. પણ જ્યાં કલ્પના જલ્પના તહા માનુ દુઃખ છાય, મીઠે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. અને જો એ કલ્પના અને જલ્પના મટે તો ત્રણ વસ્તુ મળે, દર્શન જ્ઞાન અને ચારિત્ર, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર, રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. એ કલ્પના મટવાથી પઢી પાર કાળ પાવનો મીટે ને મન કો ચાર, જેવો કોલું કે બેલ કો ઘર હિ કોષ હજાર. આ શાસ્ત્ર ના અધ્યયન કરવા વાળાને વાત કરી છે. સમાધિ શતક ઉપર છે, સમાધિ શતક તો પૂજ્યપાદ સ્વામી નું પણ સમાધિ શતક છે, દિગંબરાચાર્ય. પણ યશોવિજીની ઘણી રચના હરિભદ્રસુરીને જે આઠ દ્રષ્ટિ આપણે દ્રષ્ટિ સમુચય છે ને એના ઉપર એમાંથી બધા રચના છે. પડી પાર કહા પાવનો એટલે ખૂબ શાસ્ત્રો વાંચે, અને જ્યાં સુધી શાસ્ત્રો ન વાંચે ત્યાં સુધી એને પખ ન પડે. તે પડી જાય છે ને, જેમ કોઈને પૂજા ન હોય તો કોઈ પૂજા ન કરે તો એને એમ થાય કે આ પૂજા નથી કરી, નથી કરી, નથી કરી, નથી કરી. એમ શાસ્ત્ર ન વાંચ્યું તો આજે સ્વાધ્યાય નથી કર્યો, સ્વાધ્યાય નો કહેવાય, સ્વાધ્યાય નો. મનમાં આમ કંઈક રિયાજ કરે છે. સુંગાનીજીએ કીધું એમને સાંભળવા ઉપર લીધું, ઇન્જેક્શન લેવાની આદત પડી ગઈ છે. કોઈને સાંભળે ત્યારે એને એમ થાય કે હા સાંભળવા મળ્યું ખરું, ઇન્જેક્શન લેવાની ટેવ પડી ગઈ છે. કોલું એટલે ઘાણી, જેમ ઘાણીના બળદને એક હજાર કોષ ચાલે, ચાર ગાઉનો કોષ હોય છે, ચાર હજાર ગૌ ચાલે તો ક્યાં હોય, જનમ ઘરે જ હોય. એમાં શાસ્ત્ર વાંચે ને ક્યાં છે કે અહીંયા નિરાશ છે, ક્યાંય આગળ નથી આવેલો, પોતાના આત્મા પ્રત્યે કઈ પણ આગળ નથી ચાલ્યો, એ શાસ્ત્ર માં કહેવાય છે. સમાધિ શપથ નામના શાસ્ત્ર ની રચના છે. યશો વિજયજી, દેવસેનજી અને આનંદજી એ શ્વેતાંબરના ત્રણ સાધુ થયા. એ લોકોનું દિગંબર સાહિત્યનું વાંચન ઘણું હતું. દિગંબર આચાર્યના શાસ્ત્રો ઘણા વાંચેલા. હું ગુરુદેવના પ્રશ્ન પૂછ્યો હતો. શ્રીમદજીમાં આ બધા ઉદાહરણ જોયા અને એને એમ જોયું કે વાત તો બરાબર કરે છે. શ્વેતાંબર ગુરુદેવનો પ્રશ્ન કર્યો હતો. એકલા તત્વ તો આવે છે, આનંદજી વગેરે માં તત્વ તો આવે છે, શ્વેતાંબર એમાં એમ કે કેવી રીતે છે, એમ કે કેવી રીતે એ તત્વ આવ્યું. એ લોકોનું દિગંબર સાહિત્યનું અધ્યયન બહુ સારું હતું. એટલું જ નહીં, એ સાહિત્ય દિગંબર આચાર્યનો વાંચતા એમને ઘણો રૂચેલું અને ત્યાર પછી પોતાની કૃતિમાં એ વાત પોતાની રૂચિથી ઉતારેલી એમ ગુરુદેવ અભિપ્રાય. એ વિષય એટલે તત્વની વાત એમાં આ વિષય અને શ્રીમદજીએ પણ એનું ઉદાહરણ ક્યાંક ક્યાંક કર્યું છે. એ તો ગુરુદેવે આનંદગમજી નારાયણ પત્ર ગુરુદેવ પણ દોહરાવતા હતા. એટલી યોગ્યતા કરે, એટલી યોગ્યતા ખરી કે રૂચ્યું, નહીતર જો એ મતાર્થે હોત તો એ તો દિગંબરના શાસ્ત્રો ન વાંચત, અને કદાચ દિગંબરના શાસ્ત્રો જો વાંચત તો એમાં ગડબડ કરત, આમાં આમ છે ને આમાં આમ છે ને માથા પાડે છે. મતમાં તો મતાગ્રહ છે એમ જ થાય, પણ જેને મતાગ્રહ નથી, શું સદાગ્રહ મતાગ્રહ અને શાસ્ત્ર આગ્રહ, આમ તને હું સમજો ને, શાસ્ત્ર આગ્રહ, શાસ્ત્ર નો આગ્રહ એટલે શું? એ તો એમણે પોતાના વાત ઉપર લીધું હતું. ખુબામાં શાસ્ત્ર આગ્રહ એમની વાત લીધી હતી, કેમકે ત્યાં શ્રીમદજીના અનુયાયીઓમાં એક આગ્રહ છે કે આ ગ્રંથ સિવાય બીજો ગ્રંથ ન વાંચો. આમાં બારે એમનો સાર કૃપાળુ દેવે ભરી દીધો છે, માટે આપણે કોઈ બીજા શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. એ લોકો બધા શાસ્ત્ર માટે છે, આપણે ત્યાં સમયસર કળશમાં છો. એમણે સમયસર નાટક લીધો. એ લોકો તો બધા દિગંબર શાસ્ત્રો વાંચે છે ખોબામાં, એટલે એમણે શાસ્ત્ર આગ્રહ ન હોવો જોઈએ. આ શાસ્ત્ર વાંચવું, બીજું શાસ્ત્ર ન વાંચવું, જ્યાંથી તત્વ મળે છે ત્યાંથી લેવું, જ્યાંથી તત્વ મળે છે ત્યાંથી લેવું. કેમ કે આભાસથી બીજો મત નીકળેલો છે, પણ આભાસને બાદ કરો તો એ જૈન મત જ છે. સાંખ્ય ક્યાંથી નીકળ્યો? કે સમ્યક દર્શનનો આભાસ થઈને સાંખ્ય નીકળ્યો છે. આભાસ કાઢી નાખો તો સમ્યક દર્શનનો વિષય જ લીધો છે એને, ધ્રુવ કુટસ્થને એવો પરિણામ જ લીધો છે. આત્મા આભાસ કેટલો ને સત્ય કેટલું એ તારવતા આવડે તો એને ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્મના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ખરો. જીનવર કહે છે જ્ઞાન તો ઘણી એવી વાતો એમણે ખોલી છે, નહીંતર તો જ્ઞાની અન્ય દર્શનનું શાસ્ત્ર વાંચે તો એનું જ્ઞાન મિથ્યા થઈ જાય કે ના ન થાય, એનું જ્ઞાન મિથ્યા ન થાય. ગુરુદેવ વાંચ્યા છે બધા, ગુરુદેવ ઘણા શાસ્ત્રો વાંચ્યા છે, અને ખાસ કરીને જે શાસન ચલાવે ગુરુદેવ જેવા મહાપુરુષ હોય એ તો વાંચે જ બધા શાસ્ત્રો. કેમ કે બીજા મતો શું કે છે, ક્યાં ભૂલા છે, કેવી રીતે ભૂલા છે, વહેતા વગર કેમ ખબર પડે? તમારી વાત સાંભળ્યું તો ખબર પડે ને કે આટલી વાત બરાબર છે પણ અહીંથી ભૂલ છે, તો તમારી વાત જ ન સાંભળ્યું તો શું ખબર પડે કે તમે આચાર ખોટા? એ તો અન્યાય છે, તમને ખોટા કહેવું એ અન્યાય છે. સમજ્યા વગર કોઈને ખોટા કહેવા કે સાચા કહેવા એ વાત જ ખોટી છે, કહેનાર બરાબર નથી, અન્યાય કરે છે. પુરુષ જેવા હોય, એ તો બધા શાસ્ત્રોમાં છે. અને એ ભગવાનના મતમાં છે, ભગવાનની વાણીમાં છે, કેવી રીતે અન્ય મત નીકળ્યો છે એ અમને ખબર પડે કે મૂળ વાત ભગવાને આટલી કરી છે અને એમાંથી આ વાત. સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે, એ ભાવના મોહ થાય છે. એમાં દર્શન મોહ અને ચારિત્ર મોહ બંનેનો સમાવેશ થઈ જાય છે. મુખ્ય તો દર્શન મોહ છે, પણ કેટલેક હદે દર્શન મોહને અને ચારિત્ર મોહને એને અવિના ભાવે સંબંધ છે. કેટલીક હદે બંને છૂટા પડે છે, કોઈ એક હદે બંને છૂટા પડે છે, કોઈ એક હદે બંને આપે રહે છે. એટલે જે દર્શન મોહને ન સમજે એને કોઈ વાર ચારિત્ર મોહથી સમજાવવો પડે. સમય દ્રષ્ટિને દર્શન મોહનો અભાવ હોય તો તેને સપ્ત વ્યસનનો પણ અભાવ હોય એમ કરીને સમજાવે. એવી રીતે પંચમ ગુણ સ્થાને, એવી રીતે છઠ્ઠા ગુણ સ્થાને ચારિત્રમોના પરિણામ છે એમ બતાવે કે જો આ ચારિત્રમોના આવા પરિણામ હોય તો એને ત્યાં સમ્યક દર્શન પણ ન હોય. તો કેવી રીતે સમજાવે કે જો મુનિ રાત્રે 2-4 કલાક આરામથી સુઈ જાય તો એને સમ્યક દર્શન પણ ન હોય? એ તો દર્શનાબળી કર્મનો ઉદય છે, એ ઉદય એટલો ઘટી ગયો, પછી વધી ગયો, એમાં સુઈ ગયા, ઉદય વધી ગયો ને સુઈ ગયા, એમાં હું તો ચારિત્રનો દોષ થયો કે નહીં? ઉદેશ હાર લઈએ તો ચારિત્રનો દોષ છે. અને બુદ્ધને ઉદેશ હાર લે તો શાનો દોષ છે? ચારિત્રનો દોષ. તો કે નહીં, ત્યાં ત્યાં સમય દર્શન એ નથી. એટલે ક્યાં દર્શનમો અને ચારિત્રમો સાથે ચાલે છે અને ક્યાં દર્શનમો અને ચારિત્રમો જુદા પડે છે, એવું જે મોહનીયનું સ્વરૂપ છે એ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. પ્રયોજનભૂત વિષય છે, આપણે પ્રયોજન સિદ્ધિ એના ઉપર લીધી ને. દર્શન મોહનો એટલો આર્ટિકલ છે. દર્શન મોહ મુમુક્ષુ જીવને ક્યાં ક્યાં લાગે, ક્યાં તીવ્ર થાય, ક્યાં મંદ થાય, ક્યાં અભાવ થાય, કેવી રીતે તીવ્ર થાય, કેવી રીતે મંદ થાય, કેવી રીતે અભાવ થાય, મોહનીનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહનીએ મહામુનિશ્વરોને પણ પરમાત્માના પાસમાં ફસાવી અત્યંત રીધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. મોહ એવી ચીજ છે કે મહામુનિઓ પણ પડ્યા છે એનાથી. પોતા સફળ સાધમાં ગુસ્સાને ઝૂમતા પણ જો મોહના પાસમાં આવ્યા તો એ પણ બધું ખાઈ ગયા. કોઈ ચોથા ગુણ સ્થાને આવી ગયા ને કોઈ મીઠા દ્રષ્ટિ પણ થઈ ગયા. એ ચોથે ગુણ સ્થાને આવ્યા. વિષ્ણુકુમાર મુનિ છે એ ચોથે ગુણ સ્થાને આવ્યા. હા, બધું બધું એ તો ઘણું જ્ઞાન હતું, મહાજ્ઞાની હતા. એ રીતે એવી વાત છે, હિંમતજીની વાત છે, એવી રીતે એવી વાત છે. વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ જેને કોઈ કહી શકાય એવા જીવતા. તો ભૂતકાળના જ્ઞાનીઓને પણ એમણે ઓળખા છે, વર્તમાન જ્ઞાનીને ઓળખે, ભવિષ્યના જ્ઞાનીને ઓળખે, એવી દ્રષ્ટિ છે. પ્રજ્ઞા વિશેષ તેને મોહનીએ મહામુનિશ્વરોને પણ પળમાં તેના પાસમાં ફસાવી અત્યંત રીધિ સિદ્ધિથી મુક્ત કરી વિમુક્ત કરી દીધા છે, એટલે કે એને પાડી દીધા છે. અને શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. ક્ષણભંગુર શું છે? જીવને ઇન્સ્ટન્ટ સુખ જેને કહીએ, અત્યારે સારું લાગે છે ને બસ, એવો જે વ્યામોહ છે એને અનંત દુઃખમાં ધકેલે છે અથવા શાશ્વત સુખને પ્રાપ્ત કરવા નથી દેતો. અત્યારે મને અનુકૂળતા રહેવી જોઈએ, અત્યારે મને પ્રતિકૂળતા ન થવી જોઈએ. કારણ એ વાત કાલ એમ નહીં, અત્યારે ગમે તેમ થાય મારે શાશ્વત સુખ પ્રાપ્ત કરી લેવું છે. એવી રીતે એને પોતાના ધ્યેય પ્રત્યેની દ્રઢતા હોય તો એને ધ્યેયની દ્રષ્ટામાં જ વર્તમાન ઉદય પ્રત્યે એને વૈરાગ્ય અથવા નિરસતા અથવા ઉપેક્ષા કે ઉદાસીનતા આવે અને રસ તૂટે. નહી તો વર્તમાન ઉદયમાં રસ લીધા વગર જીવ રહી જ ન શકે. અને જ્યાં સુધી વર્તમાન ઉદયમાં રસ લીએ છે ત્યાં જ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને બે વાત છે, એક સ્વ અને એક પર. સ્વમાં પોતાનો આત્મા છે અને પરમાં એનો વર્તમાન ઉદય છે, બે આદિથી માંડીને. હવે એક અપેક્ષાનો વિષય છે અને એક ઉપેક્ષાનો વિષય છે. આત્મા છે એ અપેક્ષાનો વિષય છે અને આત્મા સિવાય ઉદય માત્ર ઉપેક્ષાનો વિષય છે. તો સ્વની અપેક્ષા પૂર્વક ઉદયની ઉપેક્ષા ન થાય તો ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને સિદ્ધાંત, એને આત્મજ્ઞાન થાય જ નહીં, નિયમબદ્ધ છે. કોઈ જીવ વ્યવહારિક પ્રસંગમાં રુચિ રાખે, એમાંથી જ્ઞાન કોઈ જીવ વ્યવહારિક પ્રસંગમાં રુચિ રાખે અને પરમાર્થ પ્રાપ્તિની આશા રાખે તો એ કોઈ રીતે થઈ શકવા એવું કે નથી. બહુ શરૂઆતમાં એ વાત એમણે કરી છે. કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે એટલે આત્મકલ્યાણને ઈચ્છે, મને સમ્યક દર્શન થાય તો સારું, મને આત્મજ્ઞાન થાય તો સારું. કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંઘમાં પ્રીતિ રાખે, જે ઉદય છે એની અપેક્ષા રાખ્યા કરે, જે ઉપેક્ષાનો અને ઉદાસીનતાનો વિષય છે એમાં પ્રીતિ રાખે, સારું છું બધું બહુ સારું, આપણા બધા કામ બહુ સરસ થતી જાય, એક કામ આપણે સારામાં સારા થતી જાય, માને એવી રીતે, પાછી તો ગડબડ તો થતી જ હોય બધીનું, પણ વ્યવહારિક પ્રસંગ સંગવારી પ્રીતિ રાખે અને તેને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં, એવું કોઈ દિવસ બને જ નહીં. કઈ ન થાય ને બને જ નહીં કે છે, પછી ક્યાં સવાલ છે? પત્ર તો સારો છે, 321 પાને છે. સુભાષભાઈ ને લખે છે, કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધવા માટે અમારો દોષ છે, જો ઠીક. આ અત્યારે ગ્રસ્થિમાં આવી ગયા છીએ અને જે પ્રકારે પ્રવૃત્તિ કરવી પડે છે એમાં કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે માટે અમારો દોષ છે. નિખાલસતા અને સરળતા, જ્યોતિષની આમના સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે, જ્યોતિષની કેટલીક વાતો લખે કે ભાઈ જ્યોતિષમાં આવો આવા સિદ્ધાંત છે, કોઈ વાત આવી સિદ્ધાંતિક છે, ઘણો ભાગ તેનો જાણવામાં છે. જ્યોતિષના શાસ્ત્રનો ઘણો ભાગ અમે જાણીએ છીએ, તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી. અને એ વિષયનું વાંચવું સાંભળવું કદાચ ચમત્કારિક હોય તો પણ બોજારૂપ લાગે છે, થોડી પણ તેમાં રુચિ રહી નથી. ભાવ બંધ કરી દીધું, આપણે બધા અંધારો વડે થઈ જશે અને મને નુકસાન છે, બંધ કરી દીધું, હા કોઈને જવાબ જ ના કરી. ક્યાંથી શીખી દીધું? એમને જયારે સતાવધાન કર્યા ત્યારે મુંબઈમાં બહુ મોટો પ્રસિદ્ધનું કારણ બન્યું અને બહુ મોટો આ તો જબરજસ્ત માણસ છે, 18 વર્ષની ઉંમરે સતાવધાન, 19 વર્ષની ઉંમરે કરે છે, આવું તો કોઈ જોયો નથી માણસ. એટલે એમાં મુંબઈની અંદર 10 જ્યોતિષીએ એના ગ્રહ જોયા અને એ ગ્રહ જોઈને એમ ખરાયું કે આ તો કોઈ પરમેશ્વર થાય એવો વ્યક્તિ, પરમેશ્વર ગ્રહ જ્યોતિષ એમણે થોડું માથું માર્યું કે તમે બધા સના ઉપર શીખ્યો હતો એવી તમારી ગણતરી છે. હવે એમને તો લઉં ગાળગો છે ને એ વાત કરતા શીખી લીધું જ્યોતિષ એની સાથે ચર્ચા કરી એમાં જ્યોતિષ સમજી શીખી લીધું. હું સિદ્ધાંતો સમજી લીધા કે આમાં ગણતરીનો શું સિદ્ધાંત છે, પણ હવે અમને એમાં કાંઈ રુચિ નથી. અમને તો માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિશે જ રુચિ રહે છે. પચીસમું વર્ષ, પચીસમું વર્ષ એટલે યુવાન એનો પ્રારંભ જેને કહેવાય. અમને તો માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિશે જ રુચિ રહે છે. બીજું કાંઈ કરવામાં આવે છે કે અનુસરવામાં આવે છે તે બધું આસપાસના બંધનને લઈને કરવામાં આવે છે. જેલમાં પીડ્યા છે અને કેદીને સજા કરી છે એટલે બંધન માપડીને કરીએ છીએ. આ જે કાંઈ વ્યવહાર કરીએ છીએ તેમાં દેહ અને મનનો મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે, પણ આત્મા તેમાં વર્તતો નથી. ઠીક, તન્મય થઈને નથી પ્રવર્તતી આત્મા, નથી વર્તતો. કચિત પૂર્વકર્મ અનુસાર વર્તાવવું પડે તો અત્યંત આતુરતા આવી જાય છે એટલે ખેદ થાય છે, નિષેધ આવે છે કે જે કાંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે તે કર્મ નિવૃત્ત થવા અર્થે એટલે કે ભોગવી લેવા અર્થે અથવા થોડા કાળમાં ભોગવી લેવા અર્થે નિરસપણે આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. અમારા માટે નથી કરતા, બીજાને માટે કરીએ છીએ. અમને એમાં સ્વપણું નથી, પોતાપણું નથી. આ જે કરીએ છીએ તે વેપાર વિશે મને વિચાર આવ્યા કરે અને ત્યાર પછી અનુક્રમે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કાંઈ વૃદ્ધિ થયા કરે છે, વેપાર વધી ગયો. અમે આ કામ પ્રેરેલું માટે તે સંબંધી પોતે પોતાને જોડાવાનું છું, પણ બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. મજૂરી જેવું કામ કરી લે છે, નીચેનું કામ છું એટલે મુખ્ય કામ બીજાને સોંપે, પોતે કોઈ મજૂરી જેવું કામ હાથમાં લઈ લઈએ તો બહુ ઉપયોગ ના આપવો પડે. પછી પણ તે દોષ બુદ્ધિ ફળાવાને કોઈને દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ છે. શું આ નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે, શું કામની હદ વધી ગયેલી હોવાથી વધારે નિવૃત્ત થવાની બુદ્ધિ થાય છે, પણ કોઈ ભાગીદાર છે અને દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ છે તે તેને આનંદ સંસારનું કારણ છે. કેમ કે જ્ઞાનીની વિરાધના થાય છે. જુઓ ધંધા સંબંધીઓ, ધર્મ સંબંધી તો નહીં, ધંધા સંબંધી દોષ જોવે તો એને વિરાધના થાય એમ લીધું છે. ધર્મ સંબંધી દોષ જોવે એને તો બહુ મોટો અપરાધ થાય છે, એને વિરાધના થવાનો દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ છે તે અનંત સંસારનું કારણ એને થાય એમ જાણીને જેમ મને તેમ ચિત્તનું સમાધાન કરીને તે મજૂરી જેવું કામ પણ કર્યા જેવું એમ હાલ તો થાયું છે. આપણે મજૂરી જેવું કામ કરવું એને દુઃખનો થાય, દોષ ન થાય, એને આપણા પ્રત્યે કાંઈ અવળું સૂજે નહીં, સવળું સૂજે. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે, અને તેથી અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે. શું કહે છે, એટલી બધી ઉદાસીનતા કરીએ છીએ એટલે રસ છે એમની, એટલી બધી ઉદાસીનતા છે કે કામને એમના વિકલ્પને ન અનુસરી શકીએ. તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન કરીને પણ રાખ્યા કર્યું છે. હવે આ વાક્ય લખ્યું છે કે આપણે જ્ઞાનામૃતમાં લીધું છે કે કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંઘમાં પ્રીતિ રાખે અને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મો જોતા તો હાલ થાય તેવું દેખાતો નથી, અમને પ્રીતિ નથી, પણ પૂર્વકર્મ જોતા ઉદયનો ઘેરાવો જોરદાર છે એટલે એમ લાગે છે કે હાલમાં કાંઈ પ્રસંગમાં ફેર નહીં પડે, પણ અમારી નિરસતા વધતી જશે એમને એમ જેવું છે. અમારી નિરસતા વધતી જશે. હવે અહીંયા ચાલતા પત્રમાં 747માં મૌની છે એ મામનીને પણ જાગૃતિમાં રાખવા માટે આ વાત છે. મુમુક્ષુ સમ્યક દ્રષ્ટિ દેશ વિરત હોય કે સર્વ વિરત હોય, જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે ત્યાં સુધી એ ઉપયોગ કેવી રીતે બહાર જાય છે, શા માટે બહાર જાય છે, કોના કારણે બહાર જાય છે ને એમાં કેટલો રસ પડે છે, એ સંબંધીને જો જાગૃતિ ન હોય, એ સંબંધી જાગૃતિ ન હોય તો મોહની એવું છે કે ક્યાં ગોઠું ખવડાવશે એ કહેવું મુશ્કેલ છે. શાશ્વત સુખ છીનવી ક્ષણ ભંગુરતામાં રલચામીને રખડાવ્યા છે. થોડુંક સુખ એને આખા ગુણસ્થાન થી પાડી દઈએ છે, થોડુંક ઠીક લાગે છે, સારું લાગે છે, બસ આખું ગુણસ્થાન એને, અથવા એ શાશ્વત સુખ ના માર્ગ ને ધક્કો મારીને થોડા સુખ નો આદર કરે છે. શાશ્વત સુખ ના માર્ગ નો અનાદર કરીને થોડા સુખ નો આદર કરી લે છે, એ મોહની બળવત્તરતા છે. અને આ જીવે મોહની ના પરિણમન ના ચારે પડખા તપાસીને દર્શન મોહની ના અને ચારિત્ર મોહની ના એ સંબંધી જાગ્રત રહેવા જેવું. આમ છે ને, રસ્તા ઉપર 200 ફૂટ કોઈ અજગર દેખાતો હોય ને, ત્યાં અજગર નીકળ્યો છે તો ઉપેક્ષા ના કરે, આપણે શું માનતો છે, હજી તો 200 ફૂટ દૂર છે, ઉપેક્ષા ના કરે. કેમ કે જપત કરશે તો એને આવતા સતંગ જ લાગવાની છે, અજગરને નજીક આવતા સતંગ. એ 200 ફૂટ દૂર હોય તો આમ ભાગો ભાગો, અજગર છે મોટો, પણ આ મોહની અજગર નો બાપ છે અને નજીક છે, દૂર નથી પણ નજીક છે, એનો ડર નથી. ઘેરની આ દવા આવે છે ને, પોઈઝનસ પોટેશિયમ સાયનાઇડ ને એવી બધી દવા, એની બાપની લઈ ગયો હોય ને તો 3 વખત આબુ તો યાદ ધોઈ નાખે, બાપની લઈ ગયો હોય ને એક જગ્યાએથી બાટલી બીજી જગ્યાએ ઘરમાં મૂકવાની થાય તો બાદ સાફ કરતી વખતે તો આબુનો 2-3 વખત હાથ ધોવાજો, કેમ પહોંચે ત્યાં આંગળી રડી જાય, મોઢે તે ખાવાની ચીજ લેવાઈ જાય, બધું ઝેરી થઈ જાય, એટલો દૂર રહેવા માંગે છે. એનું પીપું તો નહીં, એવા વાસણ ને આવે ને તો એટલું આગળ રહીએ, આ ફેર નથી. મારે એવું કાપી જાય છે, કેટલી સાવધાની જોઈ, કેટલી જાગૃતિ જોઈ, ઓલા ત્યાં જાગૃતિ છે 3 વખત આવું ત્યાં જોવાની, અહીંયા જાગૃતિ કેટલી જોઈએ એ બધા એ વાત કરવી છે. એમને તે જીવને રખડાવે છે માટે એનું સ્વરૂપ વારંવાર વિચારવા જેવું છે કે એની ભયંકરતા કેટલી છે અને જીવને કેટલા દુઃખનું એ કારણ છે. હવે કહે છે કે નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી અને માત્ર દ્રષ્ટા ભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે, તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. કોને પત્ર લખો છે આમાં નથી, પત્ર સારો છે. નિર્વિકલ્પ સ્થિતિ લાવવી ચારિત્ર અપેક્ષા, એથી નિર્વિકલ્પ સ્થિતિ વિકલ્પ તોડીને આત્મસ્વભાવમાં રમણતા કરવી, સ્થિરતા કરવી અને માત્ર દ્રષ્ટા ભાવે રહેવું, જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે, ઉપદેશ છે, તે બોધ યથાર્થ પ્રાપ્ત થઈ આ જીવનું કલ્યાણ થાય, એવો જે બોધ છે તે અનેક જગ્યાએ અનેક સ્થળે જ્ઞાનીઓએ નિરૂપણ કર્યો છે. યથાર્થપણે તેનું ગ્રહણ થાય એ બોધનું તો અવશ્ય આ જીવનું કલ્યાણ થાય, એનું પરિભ્રમણ મટે અને તેના માટે જિજ્ઞાસા મારો હોવો, શું એના માટે મુમુક્ષુ એ તો પ્રથમ જિજ્ઞાસા મારે હું યોગ્ય છે, એ વાત એટલા માટે વિચારવું જરૂરી છે કે જ્યાં સુધી બોધ નું યથાર્થ ગ્રહણ થઈને બોધ બીજ ગ્રહણ ન થાય એ પહેલા જીવ નિર્ણય કરી નાખે છે. વાંચીને સાંભળીને થોડું વિચારીને જીવ નિર્ણય કરે છે ત્યારે જિજ્ઞાસા બંધ થઈ જાય છે. મને ખબર છે, આ મને ખબર છે, હું જાણું છું, મને આ ખબર છે, આકાશનો અર્થ મને આવડે. એ કહે છે કે જિજ્ઞાસા ખલાસ થઈ, એને સંતોષ થયો, એનો દર્શન મોહ તીવ્ર થયો. દર્શન મોહ ક્યાં વધારે એની ખબર નથી, અહીંયા દર્શન મોહ તીવ્ર થયો અને એ જીવનો આત્મવિકાસ થવાનું બંધ થઈ ગયું. ત્યાર ખરાબ થઈ જાય, રસ્તો બંધ થઈ જાય. જિજ્ઞાસામાં રહો યોગ્ય છે, જિજ્ઞાસામાં રહેવું તે યોગ્ય છે. કર્મ મોહનીય ભેદભે દર્શન ચારિત્ર ના અને બોધ વિતરાગતા અછૂપ ઉપાય. એ પાછું મોહનીની વાત કીધી કે જે મોહનીનું સ્વરૂપ આ જીવે વારંવાર વિચારવા જેવું છે, એના બે ભેદ છે, એક દર્શન મોહની અને એક ચારિત્ર મોહની છે. દર્શન મોહનો નાશ બોધ થી થાય છે. જુઓ શું સાધન લીધું, પહેલું સાધન જ્ઞાન ને સાધન લીધું, ચારિત્ર ને સાધન નથી લીધું, જ્ઞાન ને સાધન લીધું. જ્ઞાન પૂર્વક નિરસ્તા આવવી જોઈએ, આચરણ ની અંદર ત્યાગ વિરાગ આવે, જ્ઞાન પૂર્વક આવવું જોઈએ. અને જ્ઞાન પૂર્વક દર્શન મોહ મંદ થવો જોઈએ, અનુભાગ તૂટવો જોઈએ દર્શન મોહનો. હણે બોધ વિતરાતા, હણે બોધ દર્શન મોહની ને બોધ હણે છે. સાચું જ્ઞાન છે એ દર્શન મોહની ને હણે છે, અને વિતરાતા તે ચારિત્ર મોહની ને હણે છે. એમ દર્શન મોહની અને ચારિત્ર મોહની ને બંને ને હણવાનો અચૂક ઉપાય આ પ્રકારે છે, બીજો કોઈ ઉપાય નથી. આ ઉપાય ચૂકવા દેવો નથી. આ અચૂક ઉપાય છે, રામબાણ ઉપાય છે. અચૂક ઉપાય એમ કહો કે એકમાત્ર ઉપાય હતો, બે એક જ વાત છે. ખોબામાં વાતાવરણ ઘણું સારું છે, શાંત વાતાવરણ છે જંગલમાં છે, અને મુમુક્ષ હોવાનો પરસ્પરનો વાત્સલ્ય છે એ અનુકરણીય છે. વાત્સલ્ય બહુ સારું જાણીતા હોય, આમાં મળે જય પ્રભુ જય પ્રભુ, એમ પ્રભુ બોલવાની જય પ્રભુ. સાત વાત એમ કે પણ પ્રભુ આનું શું છે, પ્રભુ આનું આમ કેમ બોલવાની પદ્ધતિ છે, પ્રભુ કઈને બોલાવે. વાત્સલ્ય સારું છે, એ સિવાય ડિસિપ્લિન થઈ છે. વાતાવરણમાં સાચા માણસ પણ તો ઘોંઘાટ ભરેલું વાતાવરણ બોલાવે, જમવામાં રસોડામાં બીજું જ્ઞાનીનો સંયોગ નથી થયો, પણ શાસ્ત્ર અધ્યયન ઘણું, દિગંબર શાસ્ત્ર ઘણું મોટે છે. પ્રવચન સારની ટીકાઓ, સમય સારની ટીકાઓ, ગાથાઓ, કળશો, નાટક સમય સારના પદો, આનંદ સંજીના પદો, પૂરતું વાંચવાનું છે. ત્યારબાદ ગણે છે વાંચન, ઓરેટરી બહુ ક્લાસ વન ઓરેટરી, વક્તૃત્વ પણ ઘણું સારું છે, ગળું બહુ સારું છે, જાય શકે છે બહુ સારું જાય. ઘણી વાતો પ્રચાર માટેની જે છે એ ફેવરેબલ છે. તત્વ પ્રચાર માટે એના જે અમુક ગુણો જોઈએ, બાહ્ય ગુણો, એ તો બધા ઘણા સુંદરની વાતો બીજી હોય છે. દરેકની ખૂબ પોતાની આપણે તો સારું શું છે એટલું વિચાર. કુંકુંડાચાર્ય દેવ નું ત્યાં ચિત્ર નું સ્થાપના કરી આ વખતે વિરોધ થયો થોડો એમ, તમે સંપ્રદાય બુદ્ધિ તો બધી જગ્યાએ થાય છે. અમે શ્રીમદ વાળા, અમે સાંજી સ્વામી વાળા, અમે સતાંબર, અમે દિગંબર, અમે ફલાણા, અમે ફલાણા, સંપ્રદાય બુદ્ધિ તો થઈ જાય છે. સંપ્રદાય બહારનું કાંઈક બને એટલે પછી કેટલાક તત્વો તો સંપ્રદાય બુદ્ધિ તીવ્ર વાળા વિરોધમાં આવી જાય છે. કુંકુંડાચાર્ય દેવ નું ત્યાં 35 લાખ રૂપિયાનો એ લોકોએ સ્વાધ્યાય હોય બનાવ્યો. એમાં કુંકુંડાચાર્ય દેવ નું સીતપથ મૂક્યું, મજબૂત માણસ છે, હિંમત વાળા માણસ છે. દિગંબર બાજુ ચડેલા, દિગંબર પ્રતિમા દેરાસર, દિગંબર પ્રતિમા સતાંબર શાસ્ત્રો બધા સમય સાર પ્રવચન સાર નિયમ સાર અષ્ટપાકુર પંચાસ ટીકાય એમાં બધું ઘણું મોટે છે. સંસ્કૃત ટીકાઓ મોટે છે, આપણા વિદ્વાનોમાં આપણે એટલી તૈયારી નથી. એવી તૈયારી પ્રચારની દ્રષ્ટિએ ઘણી તૈયારી છે, વિદ્વાન આપણે ત્યાં નથી આજે, એમ કહી શકાય. સારી વિદ્વતા છેલ્લું પદ મોહની ને હટાવા.